મરણ વખતે ભગવાન નું નામ સ્મરણ થાય તો તેથી મોક્ષ મળે, એ હકીકત સાચી છે? પ્રશ્ન તો તમે ઘણો સારો કર્યો. મરણ વખતે ભગવાન નું સ્મરણ થાય કે સ્મરણ ટકી રહે કે યાદ આવે તો તેથી કઈ મોક્ષ ન મળે. મોક્ષ એમ કઈ એટલો બધો રેડો પડ્યો નથી, પરંતુ મરણ વખતે શરીર છૂટતી વખતે શરીર માંથી ચેતન જયારે નીકળી જાય છે, જીવ નીકળી જતો હોય છે, ત્યારે જો ભગવાન નું નામ લેવાય તો ઉત્તમ પ્રકારની ગતિ થાય છે. સદભાવ વાળી સ્થિતિમાં એનામાં કઈક સામાન્ય જીવ કરતા ઊંચી ગતિ વાળી સ્થિતિ થાય છે, એ હકીકત માનવા જેવી છે. એનું કારણ હું તમને બુદ્ધિ સ્વીકારી શકે એવી રીતે ભગવાનની કૃપાથી કહી શકું ખરો, કે જયારે શરીરમાંથી રોમમાંથી કોઈક પ્રકારની ચેતનની જે એનર્જી કે છે, ચેતનની કોઈ શક્તિ કે છે, એવી શક્તિ રોમે રોમમાંથી શરીરમાંથી નીકળીને કોઈક એક ઠેકાણે શરીરના આધારમાં કેન્દ્રિત થતી હોય છે, તે શરીરના એક કે એક અવયવમાંથી એક કે એક ભાગમાંથી રોમે રોમમાંથી એને વાળમાંથી સુદ્ધા એના નાનામાં નાના ભાગમાંથી એ પ્રાણ શક્તિ ચેતનની પ્રાણ શક્તિ ખેંચાઈ ખેંચાઈને કોઈક એક ઠેકાણે એકત્રિત થઈ જાય છે અને ક્ષણમાં આ વસ્તુ બનતી હોય છે. એક ક્ષણથી ઓછા ક્ષણમાં આ હકીકત બનતી હોય છે, જે આપણી બુદ્ધિ પણ આપણી બુદ્ધિમાં એ આવી શકે એવી હકીકત નથી, પણ આ તે વખતે બનતી સાચે સાચી હકીકત હોય. તેવી વખતે આ શરીર જે છે ને શરીરમાં રહેલું ચેતન એ તો બધું નીકળી ગયેલું હોય છે, ત્યારે આ શરીરની જે પ્રકૃતિ છે જે દ્વંદ્વ ને ગુણથી બનેલી છે એ ત્યારે પ્રિડોમિનન્ટ મહત્વપણે ભાગ ભજવી રહેલી હોતી નથી, ત્યારે એનું આ પૂરો શરીર એ પણ ભાગ ભજવી રહેલું હોતું નથી. પણ ત્યારે આ જે શરીરમાંથી એ પ્રાણની શક્તિ ચેતનની પ્રાણની શક્તિ જે નીકળી રહીને કોઈ એક પળ એક ઠેકાણે એકત્રિત કેન્દ્રિત થઈ ગયેલી હોય છે, થઈ જતી હોય છે, એ પળે એનું સ્થૂળ શરીર મહત્વનું ભાગ ભજવતું હોતું નથી, પણ સૂક્ષ્મ શરીર નીકળવાની પ્રક્રિયામાં હોય છે અને તે વખતે એનું સૂક્ષ્મ શરીર જ પ્રિડોમિનન્ટ મોટામાં મોટું મહત્વપણે ભાગ ભજવી રહેલું શરીરમાં એક ક્ષણ માટે પણ તે વખતે એ સૂક્ષ્મ શરીર આગળ મોખરે હોય છે. સ્થૂળ શરીર મોખરે ત્યારે હોતું નથી, સૂક્ષ્મ શરીર મોખરે હોય અને સૂક્ષ્મ શરીર મોખરે હોય છે તે વખતે આ જે ભગવાન નું નામ લેવાય છે એ ભગવાન નું નામ લેવાય છે તેનો આધાર સૂક્ષ્મ શરીર છે, નહીં કે સ્થૂળ શરીર. અને આ મનાધિકરણ જે સ્થૂળ ને જ વળગી રહેલા હોય છે અને જેમાં સ્થૂળ શરીરની જ પ્રક્રિયા કામક્રોધાદિક વૃત્તિઓ આદિ પ્રિડોમિનન્ટ મહત્વપણે જયારે ભાગ ભજવી રહેલી હોય છે, એના કરતા આ જયારે શરીર આખા સ્થૂળ શરીર માંથી ચેતનની પ્રાણ શક્તિ નીકળીને સૂક્ષ્મ શરીરમાં કેન્દ્રિત થયેલી હોય છે ત્યારે અને જયારે સૂક્ષ્મ શરીર મહત્વપણે શરીરમાંથી જીભ નીકળતી વખતે આ સૂક્ષ્મ શરીર જયારે મહત્વપણે મોખરે રહેલું હોય છે તે વેળા આ ભગવાન નું જામ લેવાતું હોય છે, તે વખતે સૂક્ષ્મ શરીરના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ આદિ એનો પ્રકાર કોઈ નોખો છે, એ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ આદિ જે છે એ આ સ્થૂળ શરીર જયારે જીવતું જાગતું હતું અને એની બધી પ્રક્રિયા બધી ચાલ્યા કરતી હતી અને એને વળગી રહેલા જે મનાદિકરણો હતા એના કરતા સૂક્ષ્મ શરીર જયારે મોખરે હોય છે અને સૂક્ષ્મ શરીરને જ આધારે આ મનાદિકરણો તે પળે જે છે એ પ્રકાર અને સ્થૂળ શરીરમાં મનાદિકરણ સ્થૂળ શરીર જીવતું હોય છે ત્યારે એના જે મનાદિકરણ સ્થૂળ શરીરને જે વળગેલા છે તે એ બંને પ્રકારમાં ઘણો ફરક છે. ત્યારે એ જયારે પ્રાણ ચેતનના ચેતનાની પ્રાણ શક્તિ શરીરમાંથી નીકળી જવાની પળે આ સૂક્ષ્મ શરીર આપણું મોખરે હોય છે, એ સૂક્ષ્મ શરીરને જે બોલવા તે વખતે જે છે સૂક્ષ્મ શરીર દ્વારા આજે ભગવાન નું નામ લેવાય છે એનું પરિણામ એની સારી ગતિમાં, એટલે કે કોઈ હવે પછીના જન્મમાં એને કોઈ ભાવના વાળી સ્થિતિમાં એ જીવ જન્મે એવી શક્યતા વાળું બની જાય છે. એટલે મરણ વખતે સામાન્ય રીતે દરેક માણસ થી કઈ ભગવાન નું નામ લેવાતું હોતું નથી, કાં તો એનો દીર્ઘકાળ નો અભ્યાસ હોય એવા જીવો થી પણ તે વખતે ભગવાન નું નામ એમને યાદ રહે જ એવો કશો નિયમ નથી. આપમેળે પણ કોકને થઈ જાય છે. જેનો બિલકુલ અભ્યાસ નથી, જરા સરખો પણ અભ્યાસ નથી એવા માણસો પણ જો આવા જીવતા જાગતા જેનામાં ચેતનાની નિષ્ઠા પ્રગટેલી છે, એવા અનુભવી શરીરધારી આત્માઓની સાથે સંપર્કમાં આવ્યા હોય, અથવા તો એવાનું એને કામ કર્યું હોય અને ઘણું કામ કર્યું હોય, એકલ દોકલ રીતે નહીં પણ ઘણું કામ કર્યું હોય, તો એવાના અને એવાની ઉપર પેલા જે મહાત્માને રાગ હોય અથવા તો એને ઉત્કટ એના માટેનો કોઈક ભાવ એના દિલમાં હોય, તો એવાને એવા જીવને પણ મરણ વખતે ભગવાનનું સ્મરણ રહે છે. અને એ સ્મરણ એ માત્ર આ સ્થૂળ શરીર જયારે જીવતું હોય છે અને એ બોલે છે એના કરતા જયારે સૂક્ષ્મ શરીર મોખરે હોય છે અને ત્યારે રોમે રોમ માંથી ચેતનાની પ્રાણ શક્તિ નીકળી જઈને કોઈક એક ઠેકાને કેન્દ્રિત થાય છે. આ પળની એ પળની અંદર આ હકીકત બનતી હોય છે. તે વખતે જે સૂક્ષ્મ શરીર માંથી નીકળી જવાની એકદમ તત્પરતામાં હોય છે, પળ પછી તો નીકળી જતું હોય છે. તે પળે જે ભગવાન નું નામ બોલાય છે એ તો સૂક્ષ્મ શરીર કે છે. એ સૂક્ષ્મ શરીરમાં પણ આકાશ તેજ ને વા ત્રણ તત્વ અત્યારે તૈયારી વાળા હોય છે. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રદેશમાં એ ભગવાન નું નામ એના આધારમાં વણાઈ જાય છે. શેના આધારમાં? સૂક્ષ્મ શરીરના આધારમાં. અને આ એક બહુ મોટી પ્રક્રિયા છે. અને એના એવા જીવની એવો જીવ કોઈ સારી ભાવના વાળી ગતિની અંદર એનો જન્મ થાય છે. નિર્બળ કે બળરામ એમ કે ભજનમાં આવે છે. અહીં નિર્બળનો અર્થ સમજવા જેવો છે. અહીં નિર્બળ એટલે કાપડામાં કઈ કશું બળ ના હોય એવો અર્થ નથી, પરંતુ આપણા જયારે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ એ આપણા અંતઃકરણના પ્રત્યેકકરણની જે શક્તિ છે એ બધી શક્તિઓ વાપરીને અને તે પણ સંપૂર્ણપણે વાપરીને કોઈ પણ એવી ભયંકર એવા માણસને કોઈ એવા જીવાત્માને કોઈ આફત આવી ગઈ હોય એ આફતમાં આ આફત ટાળવાની માટે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ નહીં એ પ્રત્યેક કરણની સર્વસ્વ શક્તિને પુરુષાર્થમાં વાપરી દીધા પછી પણ જો એનો ઉકેલ ન લાવી શકતો હોય ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાનનો આશરો લે. અને આવા બધા પુરુષાર્થ કરતી વખતે પણ એ ભગવાનને જ પોતાના આધારમાં મોખરે રાખીને જે તે કંઈ કરતો હોય છે ભગવાનને તે મોખરે પ્રગટાવવાને માટે ભગવાનના અનુભવને માટે એનો સકળ પુરુષાર્થ માત્ર ભગવાનને માટે જ હોય છે અને એના સકળ કર્મ વ્યવહારમાં ભગવાન જ મોખરે હોય છે. અને તેમ છતાં જ્યારે એવા કોઈ પ્રશ્નનો ઉકેલ એને ના આવતો હોય ત્યારે સર્વસ્વ રીતે અને સર્વ ભાવે પોતાના પુરુષાર્થથી ફાવતો ન હોય અને ત્યારે હારી જાય ત્યારે એ ભગવાનને પ્રાર્થનાનો આર્તનાદથી આર્દ્રતાથી પોકાર પાડે છે. એનો ત્યારે નિર્બળ કે બાળરામ પોતાનું બધું વાપરી ચૂક્યા પછીથી કઈ જ કશું ન જ રહી શકે એવી સ્થિતિ થઈ જાય તેને નિર્બળતા નિર્બળ કે બાળરામ. ત્યારે એ જે હૈયામાંથી ઊંડામાં ઊંડો ધગધગતો એક આર્તનાદ એ સર્વ આધારના કેન્દ્રોને વીજી નાખે અને એની આર પાર જાય એ પોખાર આર્દ્રતાથી એવી એક આર્દ્રતા એટલે કે એવી એક વિનાશ એનામાં પ્રગટ છે, વેગ પ્રગટ છે પોતે ત્યારે એને એ કોઈક એના જીવનનો જે કોયડો ઘૂંચ એનો એક પ્રશ્ન, એના જે દર્દ દુઃખ ગમે તે કઈ એવો સવાલ આવી પડ્યો હોય સામે, કે જે મરણ થી પણ પોતાના મરણ કરતી પણ ન ઉકલી શકે એવો હોય, એવા એવા કોયડા ને પ્રશ્ન ને ઉકેલ કરવાને માટે પોતાનાથી બનતો સઘળો અનેક રીતે કરી ચૂકે, ત્યારે જયારે ફાવે નહી ત્યારે એ ભગવાન નો આશ્રય લે, આવી રીતે થઈ જાય તેનો અર્થ નિર્બળ કે બળરામ. નરસિંહ મહેતા એ ગાયું છે કે તેનું દર્શન કરતા કોઈ કોઈ રતાર્યા છે, કે હવે જે ભક્ત થઈ જાય નરસિંહ મહેતા ને હું કઉ છું કે એને એકા નિરાકાર અને સાકાર બંને નો એને અનુભવ છે. નરસિંહ મહેતા ભક્ત પણ છે ને જ્ઞાની પણ છે. એવા માણસે આ જયારે ગાયું છે તેના કુળ એકોતેર તાર્યા છે, તે એક મારા કુળમાં એકોતેર એક ભક્ત કોઈ થઈ જાય તો એના એકોતેર કુળ એકોતેર પેઢી સુધી એની તરી જાય એમ એનો અર્થ નથી. એનો અર્થ એ તો એનો જે ભાવ છે એ ભાવ જાગ્યો, એ ભાવ એને આ વાણી બોલાવે છે. અને જો સાચે સાચી આજ કડી નરસિંહ મહેતાના મોઢાની હોય તો હું તો એમ કહું છું કે ભાવને કારણે બોલ્યા છે એમાં કંઈ કહું છે અતિશયોક્તિ છે એમ મને લાગે છે. કારણ કે ભગવાનના ભક્ત થયેલા અને સંપૂર્ણપણે ભગવાનના ભક્ત થઈ ગયેલા હોય, જ્ઞાની હોય, અનુભવી હોય, પણ એના ફરજંદ જ આપણે આ યોનિમાં આ કાળમાં પણ આપણે જોઈએ છીએ ભાઈ કેટલાય જ્ઞાનીઓના કુટુંબમાં એમના પોતાના જ પુત્ર અથવા તો એમના ફરજંદો એવા જ્ઞાન વાળા કઈ હોતા નથી. અને કેટલાય ઠેકાણે આપણે પ્રત્યક્ષપણે જોઈએ છે તો 71 પેઢી સુધી તો તારવાની વાત તો બની શકે એવી નથી ભાઈ. એ તો ભેજામાં મારા પોતાના ભેજામાં તો એ ઉતરી શકતી હતી, મારી બુદ્ધિ એ કબૂલ કરતી નથી. અને ત્યારે કે ભાઈ આનું કઈ સિમ્બોલિક એક્સપ્રેશન કઈ પ્રતીક તરીકે કઈ કહેવાય તો કહેવાય, એ જરૂર એમ કહેવાય કે એના સંપર્કમાં પ્રેમ ભક્તિ ભાવથી અને પોતાના જીવનને અમુક કક્ષામાં અમુક ભૂમિકામાં કેળવવું છે એવા જ્ઞાન સભાનતાથી અને એવા હેતુના જ્ઞાન ભાન સાથે એમને પ્રેમ ભક્તિ થી આવા જે વળગેલા છે એવા ઘણા લોકો એ પ્રકારના જ્ઞાનના વિકાસના ભાવનામાં પ્રગતિ શકે એમ અર્થે તો થઈ શકે. બીજી અર્થે એમ થાય કે એના કુળ 71 એવા 71 પ્રકારના કુળને અથવા તો એવા ઘણા માણસ ઘણા કુળને ઘણા કુટુંબોને જ્યાં જ્યાં કુટુંબો એમને સ્પર્શ્યા તે બધાને એ ઉચ્ચ ભાવનાના ક્ષેત્રમાં તારી શકે, એટલે કે મોક્ષ અપાવી શકે એમ તો નહીં કહેવાય. મોક્ષ તો પોતે પોતાની જાતે જ એવી પ્રેમ ભક્તિ ભાવમાં પ્રગતિ જઈને પોતે જાતે જ એ પ્રકારનો પ્રભુ પ્રીત્યર્થે પ્રભુને માટે જ પ્રભુ માટે જ અને પોતે પોતાના કલ્યાણ માટે જ સર્વ પ્રકારે સર્વ રીતે સર્વ ભાવનાથી સમર્પણપણે અને સર્વસ્વ રીતે ન્યોછાવર થઈને ફના થઈ જાય એવા લોકો મોક્ષ તો પામી શકશે. બાકી આવા લોકો ઘણા આવા જે મુક્તાત્મા છે, જે ભક્ત છે, જ્ઞાની છે, અનુભવી છે, ચેતનામાં નિષ્ઠા પામેલા આત્મા શરીરધારી છે, એ ઘણા લોકોને એ સ્પર્શે છે અને પોતાની ભાવના એમના આધારમાં બીજ રૂપે આ રોપે છે એ હકીકત પણ સાચી છે. ઘણાના જીવનમાં આવા લોકો સ્પર્શતા હોય છે, એ પેલો એની પાસે પણ ના આવ્યો હોય અને એવા કેટલા પાસે આવનારા તો બહુ થોડા હોય અને જે પાસે નથી અપ્રત્યક્ષ છે એવા તો અગણિત લોકો છે. એ બધાને પણ એ આવા જે મુક્ત લોકો છે તે સ્પર્શતા હોય છે અને બીજનું આરોપણ કરે છે. એ બીજ ક્યારે ફરશે તે કહેવાય નહીં, પણ એ ફરે ખરું. તો ક્યારે ફરશે તે કહેવાય નહીં, પણ પ્રત્યક્ષ આજીવનમાં જ અનુભવ જેને કરવો છે તો એવા જે ચેતનામાં નિષ્ઠા પામેલા શરીરધારી છે એની સાથે પ્રેમ ભક્તિથી વળગી જુઓ. એને સમજવાની કોશિશ ના કરો, સમજી તો કોઈ શકશે નહીં, પણ મારા બેટા લોકો એમને મજ લઈ મંડ્યા છે કે આવો છે તેવો છે, અરે ભાઈ તમે એની સાથે દોસ્તી કરો. તમે સંસારમાં ભયબંધી કરો છો અને દુર્ગુણ જાણતો હોય તો એને મહત્વ આપતા છે, ભયબંધીમાં પડ્યા રહો છો તમે. તો અમે કહે છે કે એની સાથે મોહબ્બત કેળવો, એની સાથે પ્રેમ કેળવો, એના માટે તમે તમારાથી બનતું બધું કરો, પ્રેમ ભક્તિથી પ્રેમ ભાવનાથી બધું કરો, એની મૈત્રી કેળવો, ભયબંધ થઈ જાવ એના, તો પછી જુઓ કે શું થાય છે. પણ એ પણ આ જગતમાં એવા બધા કરવા વાળા થોડા છે. પણ નરસિંહ મહેતાએ આ ગાયું છે તે વાત સાચી કે કુળીકો તે તાર્યા છે કે જેના સ્પર્શમાં જેના જેના એ અંગત સંબંધમાં આવા લોકો આવશે એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે એ ગતિ પહેર્યા સિવાય રહેતા નથી, રહેતા નથી ને રહેતા નથી.